namo arihantaram, namo siddhanam, namo ariyanam, namo uvajanam, namo yoyesavasahunam. Mangalam bhagavan viro, mangalam gautamo gani, mangalam kunda kundaryo, jai madharmo sumangalam. Moksha margasya netaram, netaram karma bhudrutam, jataram vishvatatvanam, mandai kadamulatari.
આપણે તત્વાર્થ સૂત્ર નો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એમાં આપણે સૂત્ર પાઠ કરશું. પહેલું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાણી મોક્ષ માર્ગ. બીજું સૂત્ર છે તત્વાર્થ સજ્ઞાનમ સમ્યક દર્શન. ત્રીજું સૂત્ર ધન નિસર્ગર અધિગમા દ્વા. ચોથું સૂત્ર જીવા જીવાત્ર બંધ સંવર નિર્જરા મોક્ષાર્થત્વ. પાંચમું સૂત્ર નામ સાધના દ્રવ્ય ભાવ તત્સંગા. છઠ્ઠું સૂત્ર પ્રમાણ નય અધિગમઃ. સાતમું સૂત્ર નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ વિધાનતઃ. અને આજે આપણે આઠમું સૂત્ર જોશું સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર્ભાવ અલ્પ બહુદ્રશ્ય. જો આપણે શરૂઆત અહીંયાથી કરીએ છે ભૈયા, સાત નંબર થી સ્લાઇડ લેવાના. સેવન વાત જેની ચાલે છે આપણી, પહેલા અધ્યાય જે છે એમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની ચર્ચા છે. પહેલા ચાર સૂત્ર જે આપણે જોયા એમાં શું કહ્યું કે સમ્યક દર્શન જીવ કેવી રીતના પ્રગટ કરી શકે છે. કેવી રીતના પ્રગટ કરે છે? તો તત્વાર્થ શ્રદ્ધાથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને એ તત્વાર્થ શ્રદ્ધા માટે પછી જીવ જીવાદી એ તત્વનું સ્વરૂપ કહ્યું. પછી પાંચમા સૂત્રમાં શું કહ્યું કે નિક્ષેપોની વાત કરી કે જે પદાર્થને જાણીને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું છે તો એ પદાર્થોનું વર્ણન ચાર નિક્ષેપો દ્વારા થાય છે. નામ સ્થાપના દ્રવ્ય ભાવ આદિ. હવે જો છઠ્ઠા સાતમા અને આઠમા સૂત્રમાં તેની વાત આવે છે કે એ પદાર્થોને અથવા એ ઉપાયોને જાણવા કેવી રીતે, કોને જાણવા કેવી રીતે, તો એક તો સમ્યક દર્શન આદિને અને તત્વાર્થ આદિને જાણવા કેવી રીતે, તો સ્થૂળતાથી સૂક્ષ્મતા તરફ અથવા લઘુ સંક્ષેપ વર્ણનથી વિસ્તાર વર્ણન તરફ છઠ્ઠા સૂત્રથી આઠમા સૂત્ર તરફ જતા જઈએ. ખ્યાલ આવે? એકદમ કન્સાઇઝ વે માં કેવું હોય તો પદાર્થને કેવી રીતના જાણવા કે પ્રમાણ અને નૈતિક જાણી લેવા. પણ દુનિયામાં બધા જ જાતના જીવો હોય છે, સંક્ષેપ રૂચિ વાળા પણ હોય અને વિસ્તાર રૂચિ વાળા પણ હોય. સંક્ષેપ રૂચિ વાળા હોય એને શું કહેવાય કે જે થોડુંક કહેવાથી ઘણું બધું સમજી લે, જેને આપણે કહે ને ઈશારામાં સમજી લે, એના માટે છઠ્ઠું સૂત્ર છે. તો ભાઈ તમને ઈશારામાં કહી દીધું કે આવી રીતના જીવને લય અને પ્રમાણથી જાણી લો અને તમને દર્શન પ્રાપ્ત કરો તો થઈ ગયું જોઈએ ને. પણ નથી થતું. કેમ કે થોડું કહેવાથી જે ઘણું બધું સમજી લે એવા જીવો માટે એ વર્ણન છે. પણ અમુક જીવો એવા પણ હોય ને જેને ઘણું વિસ્તારથી બધું સમજીને પછી હવે નેરો ડાઉન કરીને એ મુખ્ય મેસેજ સુધી આવે છે, તો એના માટે વિસ્તારથી વર્ણન પણ કરવામાં આવ્યું. તો પદાર્થોનું વર્ણન પહેલા નિર્દેશ આદિથી સાતમા સૂત્રમાં કર્યું, હવે આઠમા સૂત્રમાં સત સંખ્યા આદિથી એનું વર્ણન કરે. ખ્યાલ આવે? જો ફરીથી આપણે હવે થોડું રિવિઝન કરીએ, હવે પાછા ઉપર આવી જઈએ. ભાઈ વાપસ આ જઈએ થર્ડ સ્લાઇડ પર. સાતમું સૂત્ર શું કીધું તું? જો છઠ્ઠામાં શું કીધું કે પ્રમાણ નય અધિકાર. પદાર્થને જાણવા માટે પ્રમાણ એટલે વસ્તુનું સ્વરૂપ જે આખું બધી અપેક્ષાથી જાણવું એને પ્રમાણ કીધું. અને બધી અપેક્ષાથી જાણેલા પદાર્થને કોઈ એક પક્ષને મુખ્ય કરવો એને નલ કીધું. બરાબર. પ્રમાણના કેટલા ભેદ કીધા હતા? બે ભેદ કીધા હતા, પ્રત્યક્ષ પ્રમાણ, પરોક્ષ પ્રમાણ. બરાબર. પછી પરોક્ષના બે ભેદ મતી શું થાય? પ્રત્યક્ષના વિકલ્પ પ્રત્યક્ષ, સકલ પ્રત્યક્ષ આવ્યું. નયના કેટલા ભેદ કીધા? મુખ્ય બે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક. બરાબર. પછી એના જુદા જુદા નામો કીધા હતા, દ્રવ્યાર્થિક ને નિશ્ચય, પરમાર્થ આદિ, પર્યાયાર્થિક ને વ્યવહાર, અભૂતાર્થ આદિ ઘણા બધા નામ હતા. એટલી વાત આપણે સાધારણ વર્ણનમાં છઠ્ઠામાં કહીએ. હવે સાતમામાં શું વાત કરી જો? સાતમું સૂત્ર શું હતું? કે પદાર્થોનું વર્ણન અમુખ્ય ઉપાય દ્વારા આમ પણ કરવામાં આવે છે. અમુખ્ય ઉપાય એટલે કમ્પલસરી નથી, પણ જ્ઞાન ઓપ્શનલ તરીકે, એટલે જેને વિસ્તારથી જાણવું હોય એના માટે આ પણ ઉપાયો છે. જેવી રીતના આપણે જોઈએ સમ્યક દર્શન એટલે શું? કે પોતાના આત્માની અનુભૂતિ કરો, સમ્યક દર્શન થઈ ગયું. તો હવે એના ભેદ પ્રભેદ જાણવાની શું જરૂર? ઓપ્શમેક, ક્ષાયોક્ષમેક, ક્ષાયિક, એ બધું અમુખ્ય વર્ણન છે. ખ્યાલ આવ્યો છે? ટીલિયન્સને સમ્યક દર્શન થઈ શકે કે નહીં? એને ખબર હોય એના ભેદ પ્રભેદ? એને ખબર નથી, પણ તો પણ થાય છે. ખ્યાલ આવ્યો? હવે ટીલિયન્સ જે છે, જે સંઘિ પંચેન્દ્રિય છે, પણ ક્ષયોક્ષમ ઓછો છે, તો એના માટે એમ કે ને કે હાઈ લેવલ વર્ણન કરી દીધું. એના માટે સંક્ષેપથી વર્ણન કરી દીધું કે એને આટલું સમજીને આટલું મૂળભૂત પ્રયોજન એને પ્રગટ પકડી લેવાનું છે. મનુષ્યને ક્ષયોક્ષમ એટલો બધો છે, આપણી બુદ્ધિ એટલી છે, અહીંયા નહીં લગાવીએ તો ક્યાં લગાવશું? ચાલે, અહીંયા નહીં લગાવીએ તો ક્યાં લગાવશું? તો પછી બીજા પર પદાર્થમાં લાગશે, શુભ અશુભ ભાવોમાં લાગશે. એના કરતા એ બુદ્ધિને શાસ્ત્રમાં રમાવવા માટે કઈ કન્ટેન્ટ, કઈ વિસ્તાર તો જોશે કે નહીં? એટલે અહીંયા સાતમું ને આઠમું સૂત્ર આપણને કીધું. જે સાતમું સૂત્રમાં શું કીધું આપણને? કે પદાર્થોનું વર્ણન નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન દ્વારા થાય છે. પદાર્થોનું એટલે કોનું? કે સમ્યક દર્શન આદિનું, જીવાદિ પદાર્થનું. પછી એમાં આપણે સમ્યક દર્શનનું એક્ઝામ્પલ લીધું હતું કે જો આમાં નીચે આવશે જ એક્ઝામ્પલ. નેક્સ્ટ સ્લાઇડ. નિર્દેશ કોને કહે છે? કે વસ્તુ સ્વરૂપ કે કથન કો નિર્દેશ, જે વસ્તુનું વર્ણન કરવું છે એના વર્ણનને નિર્દેશ કહેવાય છે. સ્વામિત્વ એટલે એનો અધિકાર કોનો છે, કોણ એનો સ્વામી છે, વસ્તુ કે અધિકારી પંગો સ્વામિત્વ કહેતે હૈ. સાધન, વસ્તુ કી ઉત્પત્તિ કરને વાલે, વસ્તુ કી ઉત્પત્તિ કે કરણ કો સાધન કહે, કોના દ્વારા ઉત્પત્તિ થશે. અધિકરણ, આધાર કો અધિકરણ કહે છે. સ્થિતિ, કાલ મર્યાદા કો સ્થિતિ કહે છે. અને વિધાન, એના ભેદ પ્રવેશ જે કહીએ એને વિધાન કહે છે. જેવી રીતના પહેલા કહ્યું કે સમ્યક દર્શન કેવી રીતના પ્રગટ થાય? કે પોતાના આત્માની અનુભૂતિથી, એ સૌથી સાધારણ વર્ણન છે. પણ હવે એના વધારે ભેદ પ્રભેદથી કહેવું હોય તો આ છ વસ્તુથી કહે છે. તો જો એ સમ્યક દર્શન પર જ એક્ઝામ્પલ નીચે ઉતારે છે. નેક્સ્ટ સ્લાઇડ લીધે રહ્યો. જીવાદી સાત તત્વોનું યથાર્થ શ્રદ્ધાન, નિજ શુદ્ધાત્માનો પ્રતિભાસ, એનો વિશ્વાસ, એની પ્રતીતિ, ઉસે નિર્દેશ કહે છે. જે એની પરિભાષા છે અથવા જે એનું સ્વરૂપ છે એનું વર્ણન કરવું એને નિર્દેશ કહે. સ્વામિત્વ, કોને કોને સમ્યક દર્શન થઈ શકે? તો પહેલા તો જીવને જ થાય, જીવને જ થાય ને, કોઈ બીજા દ્રવ્યને ન થાય. ક્યાં થઈ શકે? તો ચારે ગતિઓમાં થઈ શકે. કયા સમ્યક્ત્વ થઈ શકે? તો ત્રણ ટાઈપના સમ્યક્ત્વ થઈ શકે. હવે કઈ ગતિમાં કયું સમ્યક્ત્વ થાય? આદિ ભેદ પ્રભેદોનું, એટલે આદિ ડિટેલનું આખું વર્ણન કરવું એને સ્વામિત્વ કહેવામાં આવે છે. જો આજે આપ આ શાસ્ત્ર પણ લાવ્યો છું, આ તત્વાર્થ સૂત્રની બીજી ટીકા છે, ચેતનદાસજી કૃત ટીકા છે, એનું નામ છે તત્વાર્થ સાર. આ શાસ્ત્રમાં આ સ્વામિત્વ પછી આ સાધન એ બધા પર ઘણા બધા આ સાતમું અને આઠમું સૂત્ર મળીને આમાં 150 પેજીસ છે. એટલે એક એક ગતિમાં, એક એક સમજો નરક ગતિમાં કઈ નરક સુધી કઈ જાતનું સમ્યક્ત્વ, એનું બધું વિશેષ ડિટેલ વર્ણન આમાં છે. આપણે એમાં અત્યારે જતા નથી, આપણે આ શાસ્ત્રને ફોલો કરીએ છીએ એટલે ચાલે. પણ આમાં છે, જેને વાંચવું હોય એ ડિટેલમાં એમાંથી વાંચી શકે. જો આપણે હવે સમ્યક દર્શન પર કે જીવાદી સાત તત્વો કી યથાર્થ શ્રદ્ધા નિજ શુદ્ધાત્મા કા પ્રતિભા વિશ્વાસ પ્રતિક ઉસે નિર્દેશ કહેતે હૈ સ્વામિત્વ કે ચારે ગતિઓના જીવોને સમ્યક દર્શન થઈ શકે. સાધન સાધન કે દો પ્રકાર હૈ બાહ્ય ઓર અભ્યંતર. આપણે લાસ્ટ પ્રેઝન્ટેશનમાં એની આખી સ્લાઇડ હતી. અભ્યંતર સાધન કયું કે મૌનીય કર્મ છે એનો નાશ થયો એ અભ્યંતર સાધન. બાહ્ય સાધન કયું સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે તો દેવશાસ્ત્ર ગુરુનો એનો પરિચય, અકૃત્રિમ જિનાલયના દર્શન, પંચકલ્યાણક આદિનું જોવું, નરકાદિમાં વેદનાનું થવું, દેવગતિમાં મોટા દેવોની વૃદ્ધિનું દર્શન થવું આદિ આદિ આપણે ઘણા સાધનો આપણે જોયા છે. એ ચાર્ટ ત્યાં છે લાસ્ટ ક્લાસના પ્રેઝન્ટેશનમાં, ત્યાંથી જોજો. અહીંયા પછી કાઢી નાખી છે રિવિઝન તરીકે છે. એટલે પછી જો અધિકરણ સમ્યક દર્શનનું અધિકરણ એટલે આધાર કોણ, તો સમ્યક દર્શનનું અંતરંગ અધિકરણ આત્મા, કેમ કે આત્મામાં જ સમ્યક દર્શન થાય છે. અને બહિરંગ અધિકરણ કે ત્રસનાડી કીધું. ત્રસનાડી કેમ કે ત્રસ જીવોને સમ્યક દર્શન થાય છે. તો ક્યાં હોય ત્રસ જીવ? તે ત્રસ નાડીમાં જ હોય છે. જે લોકનો શેપ છે એ લોકના શેપમાં તમે જુઓ જીવોને સમ્યક દર્શન ક્યાં ક્યાં પ્રગટ થઈ શકે છે તો એ ત્રસનાડીની અંદર જ પ્રગટ થાય છે. બહાર તો બધા એકેન્દ્રિય જીવો, ક્યાં ક્યાં ક્યારે પ્રગટ થતું નથી. આગળ સ્થિતિ સમ્યક દર્શનની સ્થિતિ કેટલી? જો એ ચાર્ટ ફરીથી લાસ્ટ પ્રેઝન્ટેશનમાં જે આમાં નાખ્યો નથી. સમ્યક દર્શનની સ્થિતિ જો યાદ હોય તો આપણે જોયું તો જગન્ય સ્થિતિ તો બધાની અંતર મળે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ તો ત્રણ પ્રકારના સમ્યક દર્શનની જુદી જુદી. જે ઔપશમિક સમ્યક્ત જેની ઉત્કૃષ્ટ એ પણ અંતર મૂળક, શાયોક્ષમિક સમ્યક્તોની 66 સાગર અને અધિક કંઈક સમય, અને સોરી 66 સાગર જ છે, અધિક સમય નથી. ના ના એ માઇનસ નહીં, બધું ઇન્ક્લુડેડ ઇન 66 સાગર. બે માં વચમાં એ જરાક અંતર મુદત માટે પડી જાય છે, ત્રીજામાં જઈને પાછું આવે એટલે આમ 66 સાગર. અને ક્ષાયિક સમ્યક્તોની ઉત્કૃષ્ટ સ્થિતિ તો 33 સાગર પ્લસ 1 કોટી પૂર્વ માઇનસ 8 વર્ષ અને અંતર મુદત. બરાબર, હા 2 કોટી પૂર્વ કરેક્ટ. 33 સાગર ને 2 કોટી પૂર્વ માઇનસ 8 વર્ષ અને અંતર મુદત. બરાબર, ક્ષાયિક સમ્યક્તો હા સંસારમાં આવે આટલો કાળ, પછી તો અનંત કાળ સુધી ક્ષાયિક સમ્યક્તો જ રહેશે. અને જો વિધાન એટલે સમ્યક દર્શન નું વર્ણન કેવી રીતના કરવું? એક રીતે કરો તો આત્માનો અનુભવ એ સમ્યક દર્શન, પછી એમાં 3 ભાગ કરો તો ઔપશમિક ક્ષાયક્ષમિક આદિ આદિ, પછી 10 ભાગ કરો તો બીજ સમ્યક તો આજ્ઞા સમ્યક તો આદિ આદિ, જે બીજા બધા ભેદો સુધાર શકે. જો આ 7મા સૂત્રનું આપણે ડિટેલમાં આવી રીતના વર્ણન કરી શકીએ. પદાર્થોમાં એને જાણવાની આ નિર્દેશ આદિ 6 પદ્ધતિઓ છે, એનું આપણે વિશેષ સ્વરૂપ જોયું. હવે જો આગળ વાંચીએ, હવે 8મું સૂત્ર આપણે શરૂ કરીએ. 8મું સૂત્ર નિશ્ચય સમ્યક દર્શન આદિ જાણને કે અમુખ્ય ઉપાય. બીજા પણ અમુખ્ય ઉપાય બતાવે છે, ઓર ક્યાં ક્યાં ઉપાય હે પદાર્થો જાણને કે, તો બીજા 8 ઉપાય કીધા. જો કયા છેલ્લે ચ છે, ચ એટલે આગળથી કન્ટિન્યુએશનમાં છે એમ સમજવું. ઓર સત સંખ્યા ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર ભાવ ઓર અલ્પ બહુત્વ ઇન 8 અનુયોગો કે દ્વારા ભી પદાર્થ કા જ્ઞાન હોતા હૈ. અનુયોગ કોને કહેવાય? જો આમાં સ્લાઇડ છે, આવશે સ્લાઇડ, એમાં ક્યારેક આવશે. અહીંયાથી હું વાંચું છું. ભગવાને કહેલા ઉપદેશ, ભગવાને કહેલો ઉપદેશ વિષય અનુસાર જુદા જુદા અધિકારમાં આવેલો છે. જીનેન્દ્ર ભગવાને જે ઉપદેશ આપ્યો, કયો વિષય કહેવામાં આવે છે એ રીતે જુદા જુદા અધિકારમાં છે. આપણે 4 અનુયોગ કહે પણ 12 અંગ જુઓ તો એમાં પણ છે ને જુદા જુદા અધિકારો. તે દરેક અધિકારને અનુયોગ કહે છે. સમ્યક જ્ઞાનનો ઉપદેશ આપવા અર્થે પ્રવૃત્ત થયેલો અધિકાર તે અનુયોગ છે. એટલે જૈનેન્દ્ર ભગવાન નો સમ્યક દર્શન વિશેનો ઉપદેશ જ્યાં જ્યાં છે તેને અનુયોગ કહેવાય. ખ્યાલ આવે ને? તો આ બધા વિધાનથી પણ સમ્યક દર્શન અને જીવાદી પદાર્થ તત્વો કા અધિગમ હોતા હૈ. હવે કોઈ કહેશે કે આ બધું તો આગળ વાત થઈ એ જ પાછું તમને લાગે, જો એનો પણ આન્સર આપશે અહીંયા. પહેલા જો આપણે જનરલ આનું વર્ણન સમજીએ, જો આઠ નંબર થી ટ્રાય લઈ લીધે એક જો આઠ વસ્તુ કીધી, એ આઠ વસ્તુ કયા ક્રમમાં છે? તો બે બે વસ્તુના ગ્રુપ બનાવીએ તો એ દરેક બે બે વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની વાત કરે છે. જો સૌથી પહેલા આવે છે સત અને સંશય. યહ દ્રવ્ય ગુણ પર્યાય કે સત્વ કી અપેક્ષા ઉપભેદ હૈ. સત એ સામાન્ય ઉપભેદ છે અને સંખ્યા એ વિશેષ રૂપ છે. સત એટલે અસ્તિત્વ હોવું અને સંખ્યા એટલે ક્યાં ક્યાં હોવું, કેટલી સંખ્યામાં હોવું. તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના એંગલથી જો તો દ્રવ્યની વાત છે, દ્રવ્યના એંગલથી એની વાત કરે છે, બરાબર. પછી ક્ષેત્ર અને સ્પર્શન. યહ ક્ષેત્ર કે ઉપભેદ હૈ, ક્ષેત્ર વો સામાન્ય વર્ણન હૈ ઓર સ્પર્શન વો વિશેષ વર્ણન, એનું આપણે જોયું થોડી વાર. પછી કાલ, તો કાલ ઓર અંતર, યે કાલ કે ઉપભેદ હૈ, કાલ સામાન્ય હૈ ઓર અંતર વિશેષ હૈ. અને ભાવ અને અલ્પ બહુત્વ, તો એ ભાવ કે ઉપભેદ હૈ. ભાવ એટલે જીવના ભાવ અથવા ઔક્ષમિક શૈક્ષણિક આદિ પાંચ ભાવો, તો એ સામાન્ય વર્ણન છે અને અલ્પ બહુત્વ તે વિશેષ વર્ણન છે. જો આની પરિભાષા આપણે જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ. એની પરિભાષા, સત કિસે કહેતે હૈ? વસ્તુ કે અસ્તિત્વ કો સત કહેતે હૈ. સત એટલે અસ્તિત્વ, એની હયાતી હોવું. કોઈ પણ પદાર્થ વિશ્વમાં છે એમ કહેવું એ સત. જે રીતના સમ્યક દર્શન પ્રગટ કરો તો સમ્યક દર્શન પહેલા વિશ્વમાં કોઈને પણ છે કે નહીં તો છે એમ કહેવું એ સત છે. હવે સંખ્યા, તો કોને કોને છે, કેટલા લોકો કેટલા જીવોને છે, ક્યાં ક્યાં છે, એની સંખ્યા ગણવી એને સંખ્યા કહેવાય છે. ખ્યાલ આવે? વસ્તુ કે પરિણામો કી ગણના કરના, ગણના તો સંખ્યા કહેતે હૈ. જેવી રીતના મનુષ્ય ગતિમાં સંખ્યાત જીવ સમ્યક દ્રષ્ટિ છે, નરક અને દેવગતિમાં અસંખ્યાત છે, તે રેન્જમાં પણ અસંખ્યાત જીવો સમ્યક દ્રષ્ટિ છે, અને સિદ્ધમાં સિદ્ધ ગતિમાં કે અનંત જીવો સમ્યક દ્રષ્ટિ છે, બરાબર. આવી રીતના સંખ્યા ગણવી એને સંખ્યા કહેવાય. સતમાં શું જોયું કે પદાર્થની સામાન્ય સત્તા એની હયાતી જોઈ, અને સંખ્યામાં શું જોયું એમાં વિશેષતા કે ક્યાં ક્યાં છે, કેટલા છે, કાઉન્ટિંગ કરવું. જેવી રીતના આને બીજે અપ્લાય કરો, સમજો આશ્રવ ઉપર અપ્લાય કરીએ આપણે સાત તત્વોમાં, તો આશ્રવ ભાવ શું છે? આશ્રવ કોને કહેવાય? જીવોમાં થતા મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવોને આશ્રવ કહે છે. તો વિશ્વમાં કોઈને પણ મોહ રાગ દ્વેષ ભાવો છે કે નહીં? તો છે. તો સંસારી જીવમાં થતા મોહ રાગ દ્વેષ ભાવો એમ કહેવું એ સાચું છે. હવે એની સંખ્યા કાઉન્ટ કરો, તો મોહ કયા કયા જીવોને છે, રાગાદી ભાવો કયા કયા જીવોને છે, એમાં સમ્યક દ્રષ્ટિ જીવોને હવે મોહના ભાવ નથી, રાગાદી ભાવોમાં પણ તારતમ્યતા છે. મુનિરાજને કેવા ભાવો છે, શ્રેણીના જીવને કેવા ભાવો છે, આ બધું વિસ્તૃત વર્ણન કરીને સંખ્યા કાઉન્ટ કરી એને સંખ્યા કહેવામાં આવે. ખ્યાલ આવે? જો આગળ પછી છે ક્ષેત્ર. ક્ષેત્ર કોને કહે છે? વસ્તુ કે વર્તમાનકાલીન નિવાસ કો ક્ષેત્ર કહે છે. વસ્તુ કે વર્તમાનકાલીન નિવાસ કો ક્ષેત્ર કહે છે. જે રીતના સમજો આ જીવ તો અત્યારે ક્યાં છે, કે આ મનુષ્ય પર્યાયમાં છે, આ વર્તમાન આ શરીરના જે પ્રદેશો છે ત્યાં હયા છે. આની પહેલા ક્યાં હતો, કે કોઈ જે પણ ગતિનો આકાર ત્યાં હતો, બરાબર. એના પછી જે પણ ગતિમાં જશે ત્યાં હશે, ये जो आगे जो स्पर्शन वस्तु के त्रिकालवर्ती निवास को स्पर्शन कहते हैं कि आ जीवे अपने हम कहें कि अपने तीर्थ यात्रा करी है बराबर सम्मेद शी करा दी जाए तो अपने शू कर तीर्थ की स्पर्श ना करी अने पाछा जीव तो शरीर प्रमाण है कि नहीं एवं नहीं अहिया बैठा बैठा आत्मा प्रदेशों खेचाय त्या स्पर्शी ने पाचा अपने जाते जव पड़े ना तो एनु क्षेत्र तो एटलू ने एटलू पण स्पर्शना में शू थे कि अहिया त्या गया त्या त्या गया आज आप एक दिवस लई लो तो एक दिवस में आप शू करे समझो बेडरूम में लिविंग रूम किचन किचन समझो कि त्या मंदिर मंदिर थी ऑफिस के बीजे क्या है आदि आदि बजे जाइने पाचा सांजना घरे पहुंचे स्पर्श में हवे एवी रीतना वस्तु ना त्रिकालवर्ती शू कीधु वस्तु के त्रिकालवर्ती निवास को एने स्पर्शन कहते हैं हवे एज स्पर्शन सम्यक दर्शन में लगाओ ख्याल आवे छे के नहीं के एक जीव ने वर्तमान में सम्यक दर्शन छे के नहीं समझो वर्तमान में मने सम्यक दर्शन छे तो सम्यक दर्शन नु क्षेत्र शू के आ आत्मा ना वर्तमान कालीन प्रदेश ज्यां छे त्यां ए नु क्षेत्र ख्याल आवे हवे एनु त्रिकालवर्ती लगावो तो अनादिकाल पहेला सम्यक दर्शन नहोतुं क्यारेक तो थयुं हवे संसारी अवस्था में ज्यां ज्यां जशे त्यां अमुक जगह सम्यक दर्शन लईने जशे अमुक जगह वळी वमी जशे ने पाछुं थशे ख्याल आवे छे ने तो जेवी रीतना सम्यक दृष्टि धर्मात्मा पछी आयुनो बंद करे अहींयाथी वैमानिकमां सम्यक दर्शन लईने जाय तो एनुं स्पर्शन शुं थशे कि अहींयाथी कई गति में गया देव गति में क्या गया पछी त्यांथी क्या जाय छे त्यांथी विदेश क्षेत्र में जाय छे अहींया जाय छे ए बधुं मैपिंग करवुं एने स्पर्शन कहेवामां आवे ख्याल आवे छे के नहीं जेवी रीतना आपणे एम कहीए ने के लोकेशन तो लोकेशन इज वन प्लेस અને વોટ ઇઝ ટ્રેજેક્ટરી ટ્રેજેક્ટરી એટલે એ લોકેશન ને તમે મેપ કર્યું કે ક્યાંથી ક્યાં જાય ખ્યાલ આવ્યો બસ એક ડિફરન્સ છે ક્ષેત્ર અને સ્પર્શન હવે જો આગળ વાત કરીએ પાંચમું છે કાળ વસ્તુ કે સ્થિર રહેને કી મર્યાદા કો કાળ કહેતો જો કાળ ને તમે આપણે ટ્રેડિશનલ સેન્સમાં પણ લઈ શકીએ કાળ ના કેટલા પ્રકાર કે બે પ્રકાર નિશ્ચય કાળ અને વ્યવહાર નિશ્ચય કાળ કોને કહેવાય જે કાળાનું છે સૂક્ષ્મ કાળાનું જે આખા લોકમાં સર્વત્ર ફેલાયેલો છે એને નિશ્ચય કાળ કહેવાય છે ખરેખર કાળ તો તે જ છે હવે એ કાળ દ્રવ્યનું જે પરિણમન થાય છે એ પરિણમન થવાની સ્પીડ એનાથી પર્યાય ડિફાઈન થાય છે કે એની એક સમયમાં એક પર્યાય ચેન્જ થાય છે હવે એનું એ રેફરન્સ લઈને આપણા જીવનમાં કેટલું પરિણમન થાય છે એ માપવું એને વ્યવહાર કાળ કહેવાય છે તો એ માપવાની પદ્ધતિ તો એનાથી આપણે સેકન્ડ આવ્યું મિનિટ આવ્યું આદિ જે પણ મુહૂર્ત ઘડી આદિ એ બધું વ્યવહાર કાળ હવે વસ્તુ કે એક જગ્યા સ્થિર રહેને કી મર્યાદા આ જીવ આ મનુષ્ય ભાવમાં કેટલો વખત રહે છે તો એ આયુષ્ય આદિને કાળ કહેવાય છે અથવા આ એક પર્યાય આ રાગાદી ભાવ જીવને કેટલો વખત રહ્યા તો અંતર મુરત જે રહ્યા એને એનો કાળ કહેવાય ખ્યાલ આવ્યો હવે જો એ કાળ કહ્યું એના પછી છે અંતર અંતર એટલે શું છે વસ્તુ કે વિરહ કાળ તો અંતર કહે છે સમજો વર્તમાનમાં મને કોઈ ભાવ થયા મને ભગવાનની પૂજા ભક્તિ કરવાનો ભાવ થયો હવે સપોઝ એમાંથી આપણે કોઈ બીજા પરિણામમાં ચેન્જ થઈ ગયા કઈ આપણને સમજો ખાવા પીવાનો ભાવ થયો તો ખાવા પીવાનો ભાવ થયો ત્યારે એટલે પૂજા ભક્તિ નો ભાવ ગેપ પડી ગયો હવે સપોઝ થોડા વખત પછી ફરીથી પાછો પૂજા ભક્તિ નો ભાવ થયો તો એ બે વચ્ચેના કાળને અંતર કહેવાય ખ્યાલ આવે છે તમને હવે એ જ વસ્તુ સમ્યક દર્શનમાં અપ્લાય કરો સમજો સમ્યક દ્રષ્ટિજી વર્તમાનમાં સમ્યક દર્શનમાં છે અને મિથ્યા દર્શનમાં વયો જાય તો અને વળી પાછું સમ્યક દર્શનમાં આવે તો વચમાં જે ગેપ પડે એને અંતર કહેવાય એક સાથે સમ્યક દર્શનમાં રહેવાનો ટાઈમ એને કાળ કહેવાય અને બે વસ્તુની વચ્ચે જે ગેપ પડે એને અંતર કહેવાય ખ્યાલ આવે છે ને તો ક્ષાયિક સમ્યક દર્શનનો અંતર કેટલો શાહી સમ્યક દર્શન માં કોઈ અંતર પડતો
નથી.
કેમ નથી પડતું? કેમ કે એક વાર થયા પછી ક્યારે પડતું જ નથી, તો કોઈ અંતર જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? ઔક્ષમિક સમ્યક દર્શન માં અંતર કેટલું? ફરીથી વિચાર કરીને જો, ઔક્ષમિક સમ્યક દર્શન માં અંતર, બે વાર ઔક્ષમિક સમ્યક દર્શન ની વચ્ચેનો કાળ કેટલો? ના, અર્ધ પૂજ્જલ પરાવર્તન બરાબર નથી, એ પણ બરાબર ના. જો બે વાર, એક વાર ઔક્ષમિક થયું પછી બીજી વાર તરત પાછું ઔક્ષમિક નથી થતું, કેમ કે ક્ષાયોક્ષમિક સમ્યકત્વ થાય છે. એનું કારણ છે અલગ, આપણે કર્મ થિયરી જોઈશું ત્યારે જોઈશું. સમ્યક પ્રકૃતિનો ઉદય આવી જાય બરાબર તરત, એટલે મિનિમમ ઓછામાં ઓછું અંતર્મૂળક એ બેસતું નથી, કેમ કે ઔક્ષમિક પછી ક્ષાયોક્ષમિક થાય. અને અર્ધ પૂજ્જલ પરાવર્તન સુધી રાજવહી પણ પડતી નથી, વચમાં બી થઈ શકે. તો એને એક કાળ આવે છે કલ્યાણનો અસંખ્યાત્મો ભાગ. જયારે ઔક્ષમિક સમ્યકત્વ થાય ત્યારે મિથ્યાત્વના ત્રણ ટુકડા પડે છે, યાદ આવે છે? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ. એ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિની જેટલી સ્થિતિ બની કર્મની, એટલો ગેપ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી બીજી વાર ઔક્ષમિક સમ્યકત્વ થતું નથી. ફરીથી મિથ્યાત્વના જયારે ત્રણ ટુકડા થયા તો સમ્યક મિથ્યાત્વ બન્યું, સમ્યક પ્રકૃતિ બન્યું. હવે જ્યાં સુધી એની સ્થિતિ સત્તામાં મોજુદ છે ત્યાં સુધી જીવને સેકન્ડ ટાઈમ સમ્યકત્વ થાય તો ક્ષાયોક્ષમિક થઈ જાય છે. જયારે થોડીક સ્થિતિ બાકી હોય એકદમ છેલ્લી, ત્યારે ફરીથી જીવને સમ્યકત્વ કરવામાં ઔક્ષમિક સમ્યકત્વ થઈ શકે છે. સમજો, ચોથામાંથી પહેલામાં આવી ગયો. સમજ્યા, ચોથામાંથી પહેલામાં આવી ગયા અને પાછું ચોથામાં જવાનું છે એમ. તો અંતર મુદતમાં જઈ શકે ને, કેમ કે ઔક્ષમિક માંથી ક્ષાયોક્ષમિક થઈને તરત પાછી જઈ શકે. પણ ઔક્ષમિક ટુ ઔક્ષમિક એનો અંતર, એ આખી સ્થિતિ જે બની અહીં સમ્યક નિત્યાત્મ અને સમ્યક પ્રકૃતિ જે છે કલ્યાણો અસંખ્યાત્મો ભાવ, ત્યાં સુધી સેકન્ડ ટાઈમ ઔક્ષમિક થતું નથી. વેરી રોંગ. અસંખ્યાત વર્ષો, ખ્યાલ આવે છે? આ બધી સમ્યક દર્શન વિશેની ડિટેલને જાણવું એ આ સાતમા અને આઠમા સૂત્રનું પ્રયોજન છે. હા, થઈ શકે ને? જે જીવને સમ્યક દર્શન એટલે શું? કે પોતાના આત્માનો અનુભવ થયો, બરાબર. સમ્યક દર્શન આત્માનો અનુભવ તો આત્માનો અનુભવ જ છે. એના આપણે કર્મની સ્થિતિ અનુસાર નામ આપ્યા કે ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક કે ક્ષાયિક, બરાબર છે ને? પણ ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિકમાં જે ક્વોન્ટિટી છે એમાં થોડો ફરક પડે, પેલો ચલમાં લગાડ દોષ આવે છે એટલે, પણ બાકી જે ક્વોલિટી છે તો એ જ છે ને આત્માનો અનુભવ. તો જીવને કઈ બીજી વાર કમ્પલસરી આટલા વર્ષ સુધી રાહ જોવી જ પડે એવું કોઈ નિયમ નથી. પણ તો કર્મના એવા સિદ્ધાંત છે કે આના પછી આ થાય, આના પછી આ થાય અને આવી પદ્ધતિથી થાય, એ આપણે જાણીએ છીએ. આ આખો છે ને આગમનો વિષય છે. આ તત્વાર્થ સૂત્ર શું છે? આગમનો વિષય. કેવળ જ્ઞાનમાં જે જે પ્રકારે આવ્યું છે એ આપણે જાણીએ છીએ, ખ્યાલ આવે ને? પણ એનાથી જીવને સમ્યક દર્શનમાં બાધા ઉત્પન્ન થાય છે કે આપણે નથી કરી શકતા, કે આપણામાં કોઈ લિમિટેશન આવી, એવું કઈ નથી. ખ્યાલ આવે છે? આ મુખ્ય એટલે કે આ વધારે ડિટેલ છે. ઉપાય એટલે પદાર્થને જાણવાના ઉપાય, જાણવાની પદ્ધતિ એને ઉપાય છે, બરાબર. તો આપણે જોયું કાલ અને અંતર. આગળ વધીએ. જો હવે શું છે? ભાવ અને અલ્પ ભવિષ્ય. ભાવ કિસે કહેતે હૈ? ગુણ કો અથવા ઔક્ષમિક, ક્ષાયિક આદિ પાંચ ભાવો કો ભાવ કહેતે હૈ. ગુણ એટલે કે જીવના ગુણો આદિ છે એ પણ સ્વભાવ છે ને જીવના, તો એને પણ ભાવ કહેવાય છે. અથવા ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક આદિ એટલે જીવની બધી પર્યાય, જીવની બધી પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, નિત્યા તો બધું આવી ગયું ને, તો એને પણ ભાવ કહેવાય છે. એટલે કયા કોન્ટેક્સ્ટમાં ભાવ કહે છે આપણે સમજવું જોઈએ ત્યાં. હવે જો અલ્પ ભવત્વ, अन्य पदार्थों की अपेक्षा से वस्तु की हीना दीक्षा के वर्णन को अल्प बहुत कहते हैं। अल्प बहुत ओछू के वधारे इन सिंपल वर्ड। पर आ क्या कॉन्टेक्स्ट में है कि भावना कॉन्टेक्स्ट में बराबर कह रही है। तो समझो सम्यक दर्शन पर अप्लाई करें। सम्यक दर्शन ए जीव नो कयो भाव है? औक्षणिक भाव, क्षयोक्षणिक भाव, क्षायिक भाव, पारिणामिक भाव, क्या देख भाव कहो के सम्यक दर्शन गुण है? सम्यक दर्शन गुण नहीं पर्याय है, बराबर ये तो नक्की थे। हमें पांच भाव मरी कयो भाव है? पांच मरी प्राण आ सके ने औक्षणिक क्षयोक्षणिक ने क्षायिक। हमें अल्प बहुत के रीतना लगाओ तो के सम्यक दर्शन जो चौथा गुण स्थाने देव थमा समझो कि क्षायोक्षमिक सम्यक्व और क्षायिक सम्यक्व तो यहाँ परिणामों की वधारे विशुद्धि थवी। क्षायोक्षमिक क्षायिक में जता परिणामों की वधारे विशुद्धि थवी एने अल्प बहुत्व कहवा। तो परिणामों की तारतम्यता माप काढ़ એને અલ્પ બહુત્વ કહેવાય। હવે જો સમજો આપણે સમ્યક દર્શન ને પહેલા પ્રમાણ ને નૈતિક જાણે બરાબર, તો એમાં આમ તો બધું આવી જ ગયું ને, કેમ કે બધા જ એંગલ થી જાણવું, પણ એમાં એટલું ડિટેલમાં આપણે વાતો નહોતી કરી। અહીંયા આપણે એકદમ ડિટેલમાં જઈને વાતો કરી રહ્યા છે, ખ્યાલ આવે છે ને? બાકી આપણે એમ કહ્યું ચલો આત્માનો અનુભવ એ સમ્યક દર્શન, તો એ તો સમજાઈ ગયું, પણ હવે સમ્યક દ્રષ્ટિ શ્રાવક પણ છે, સમ્યક દ્રષ્ટિ મુનિરાજ પણ છે, સમ્યક દ્રષ્ટિ અરિયન પરમાત્મા પણ છે, તો એમના સમ્યક દર્શનમાં કઈ ફરક ખરો કે નહીં? એ તારતમ્યતાને અલ્પ બહુત્વ કહેવાય છે। આપણે એમ કહેવાય ને કે સામાન્ય કરતા વિશેષ બળવાન છે કોઈ પણ વસ્તુને આપણે સામાન્ય રીતે જાણીએ કે ભાઈ સમજો ઢોકળા કેવી રીતના બનાવાય, કેવી રીતના બનાવાય કે એમાં શું ચણાનો લોટમાં પાણી નાખો મૂકી દો સ્ટીમ પતી, તો ખાલી આટલું કરવાથી થઈ જાય છે? એની વિશેષતા જાણવી પડે। વિશેષતા શું જાણવી પડે? કે ભાઈ કેટલું પાણી નાખવું, ઓલા ગઠ્ઠા ન રહેવા જોઈએ, હા પછી એમાં ઓલું આપણે કઈક નાખીએ, હા ઓલું ઈનો નાખીએ જે નાખીએ, પછી આપણે એને ઓલું પાણી કેવું મૂકવું, એને ગરમ કેટલું કરવું, કેટલી વાર ઉપર મૂકવું, ક્યારે થઈ ગયા કહેવાય, આદી બધું જાણવું એને વિશેષતા છે। વિશેષ જાણવાથી આપણો પદાર્થ સારો બને છે, ખ્યાલ આવે? એવી રીતના વિશેષ જાણવાથી સમ્યક દર્શન વધારે નિર્મળ છે, સામાન્ય જાણવાથી સમ્યક દર્શન નથી થતું એમ નથી, તો એનું જ્ઞાન ઓછું છે, ખ્યાલ આવે ને? ચાલો તો આપણે આ આઠેની પરિભાષા જોઈ। હવે જો આગળ હવે એ આઠેવને આપણે સમ્યક દર્શનમાં અપ્લાય કરીએ છીએ, આમ તો આપણે કર્યું પણ અહીંયા આપણે જોઈએ। આ જો આ વચમાં અનુયોગની પરિભાષા આપણે જોઈ લીધી હતી, ભૈયા નેક્સ્ટ સ્લાઇડ, આ અનુયોગની આપણે વાંચી લીધી હતી, આમાંથી આપણે આગળ વધીએ, ફરીથી વાંચી લો। અનુયોગ કી પરિભાષા, ભગવાન પ્રણીત ઉપદેશ વિષય કે અનુસાર ભિન્ન ભિન્ન અધિકારને કહા ગયા હે, પ્રત્યેક અધિકાર કા નામ અનુયોગ। આમ તો આપણે ચાર અનુયોગ કહીએ ને, એ ઉપચાર થી કહેવાની પદ્ધતિ છે, બાકી ખરેખર તો જેટલા અધિકાર છે બધા જ અનુયોગ છે। અનુયોગ એટલે શું? કે જે વિતરાગતા મોક્ષ માર્ગનો જે પંથ છે, વિતરાગતા પોષક માર્ગનો ઉપદેશ એને અનુયોગ છે। સમ્યક જ્ઞાન કા ઉપદેશ દેને કે લીએ પ્રવૃત્ત હુએ અધિકાર કો અનુયોગ કહેતે હૈ। જો હમણાં આપણે આને સમ્યક દર્શન તો અપ્લાય કરીએ સત્સંગ આદિ, પછી આમાંથી સમ્યક જ્ઞાન પર પણ અપ્લાય કરે જો વાંચી। નેક્સ્ટ સ્લાઇડ જોઈએ, સત સમ્યક દર્શન નું સત શું છે? કે સમ્યક દર્શન કે અસ્તિત્વ કો સત છે, સમ્યક દર્શન નું અસ્તિત્વ છે, જીવને સમ્યક દર્શન થઈ શકે છે। કયા જીવને થઈ શકે છે? કે સંગની પંચેન્દ્રિય જીવને સમ્યક દર્શન થઈ શકે છે, બરાબર? તો એ સમ્યક દર્શન થવું, એ સમ્યક દર્શન નો હયાતી હોવી, એટલું કેવું એને સત કહેવાય છે। આગળ જોઈએ, જો સંખ્યા, સમ્યક દર્શન કે પરિણામો કી ગણના કો સંખ્યા છે। પરિણામોની ગણના એટલે શું? આમ તો જોવા જાવ જો કેવળ જ્ઞાન અનુસાર તો સમ્યક દર્શન માં કેટલા અવિભાગ પ્રતિચ્છેદ છે, જે પરિણામો નું માપ હોય ને, જે રીતના કાળ નું માપ શું છે કે સમય, આકાશ નું માપ પ્રદેશ, એવી રીતના ભાવો નું માપ શું છે કે અવિભાગ પ્રતિચ્છેદ, એક યુનિટ છે, એક યુનિટ છે. જે રીતના આપણે કહીએ ને કે મને ગુસ્સો આવ્યો, તો કેટલો ગુસ્સો આવ્યો, થોડો આવ્યો, વધારે આવ્યો, બહુ વધારે આવ્યો, એ થોડો વધારે કેવું એ ક્વોલિટેટિવ કમ્પેરિઝન છે. પણ કેવળ જ્ઞાનમાં ક્વોન્ટિટેટિવ નંબર મેજર થઈ શકે છે, જેને અવિભાગ પ્રતિચ્છેદમાં મપાય છે. ખ્યાલ આવ્યો છે? સિમિલરલી સમ્યક દર્શનના પરિણામને માપવું એને સંખ્યા કહેવાય છે. હવે ક્યાં ઓછું છે, ઓછું એટલે ક્યાં એમાં દોષ લાગે છે, ક્યાં અત્યંત શુદ્ધ છે, ક્યાં એનું પરમ અવગાઢ સમ્યક્ત્વ કહેવાય છે, આદિ આદિ. તો એ બધું કમ્પેરિઝન કરવું એને સંખ્યા કહેવાય. તો કેટલા જીવને કઈ જાતનું સમ્યક દર્શન છે, કેટલા જીવને કઈ જાતનું પ્રગટ થાય છે, આદિ વિશેષતામાં જવું એને સંખ્યા છે. સત અને સંખ્યામાં ફરક શું છે? સત પરિભાષા બતાવે છે કે આવું આ જીવને થઈ શકે છે, અને સંખ્યા ગણતરી કરે છે કે કેટલા જીવને થઈ શકે. ખ્યાલ આવે છે? બેમાં ફરક કેટલો? તો જો સંખ્યા એટલે શું કીધું? સમ્યક દર્શન કે પરિણામો કી ગણના કો સંખ્યા કહેશે. હવે જો એમાં ફરીથી આ જે શાસ્ત્ર છે ને એકદમ રિપોઝિટરી છે, ટેકા દે. હવે આમાં છે ને સંખ્યાની અંદર તમે આમાં જોવા જશો ને તો એમાં જીવ દ્રવ્ય થી અપેક્ષા આઠ વસ્તુ કો કહો એમ કરીને એમણે કીધું કે જીવ દ્રવ્ય ને વિભાજિત કરો, એમ જીવ દ્રવ્યનું સત શું, જીવ દ્રવ્યની સંખ્યા શું, આદિ આદિ. અને એમાં પછી એમણે ગુણસ્થાન લીધું, માર્ગણસ્થાન લીધું, એટલે 14 ગુણસ્થાનમાં એક એકમાં કયા જીવને કેવા પરિણામ છે. માર્ગણસ્થાન સાંભળ્યું છે ત્યારે? જીવોને વિભાજિત કરવાની પદ્ધતિ એને માર્ગણસ્થાન કહેવાય. તો ગતિ દ્વારા, ગતિ ઇન્દ્રિય કાય, યોગ વેદ કષાય, જ્ઞાન દર્શન સંયમ, લેશ્યા ભવ્ય ભવ્ય સમ્યત્વ સંગની ને આહાર, આ 14 અપેક્ષાથી જીવોને વિભાજિત કરવાની પદ્ધતિ. કે ગતિ છે તો કઈ ગતિમાં કેટલા જીવો, લેશિયા છે તો કયા લેશિયાના પરિણામમાં કેટલા જીવો, ચાલે એને માર્ગના કહેવાય. તો ગુણસ્થાન દ્વારા, માર્ગના સ્થાન દ્વારા, પછી એ બધી રીતે જીવોને વિભાજિત કરીને લગભગ 25-30 પેજ સુધી એનું આખું વર્ણન છે. ચાલો એવી રીતે સમ્યક દર્શનમાં અપ્લાય કર્યું કે કયા ગુણસ્થાનમાં કયું સમ્યક્ત્વ, કઈ ગતિમાં કયું સમ્યક્ત્વ, કઈ લેશિયાના પરિણામ સાથે કયું સમ્યક્ત્વ, ભવ્ય અભવ્યત્વને કયું સમ્યક્ત્વ. ચાલો ને આહાર એટલે બધું આહાર વર્ગના તેજસ વર્ગના આદિ બધું ગ્રહણ કરે તો કયા સમ્યક્ત્વી જીવને કયા પ્રકારનો આહાર ગ્રહણ થાય છે. જે રીતે આપણે કહીએ ને કે સમ્યક દ્રષ્ટિને અમુક કર્મનો બંધ થતો નથી, ખ્યાલ આવે ને, તો એનું કેલ્ક્યુલેશન કેવી રીતના કામ કરે છે કે કયા સમ્યક દ્રષ્ટિને હવે કયા પ્રકારના કર્મનો બંધ અટકી જાય છે, એ બધું વિસ્તારથી સમજવું એ આ સંખ્યામાં આવે છે. ખ્યાલ આવે છે? એટલે જો આ તત્વાર્થ સૂત્ર તો છે ને સૂત્ર ગ્રંથ છે, એમાં એક ફોર્મ્યુલા આપી દીધી. હવે તમે કોઈ પણ પદાર્થ ઉપાડો, સમજો પૂજગલ ઉપાડો, અને પૂજગલમાં સત સંખ્યા આદિ બધું લગાવતા જાઓ કે પૂજગલ સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણ સહિત છે કે નહીં, તો છે. ક્યાં ક્યાં છે? તો વિશ્વમાં બધે છે. તો એનું લોક પ્રમાણે વિભાજન કરો, અથવા એનું જે સ્થૂળ 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 સૂક્ષ્મ આદિ પ્રમાણે એની સાઈઝ પ્રમાણે વિભાજન કરો, અથવા એની વર્ગણાઓ પ્રમાણે તેનું વિભાજન કરો, કરતા જાઓ જેટલું ડિટેલમાં જઈ શકો. અને ત્યાં પછી બધાની સંખ્યા ગણવી કે જેવી રીતના 23 જાતની વર્ગણાઓ છે તો કઈ વર્ગણામાં કયા સ્કંદમાં કેટલા પૂજગલ પરમાણુઓનું હોવું. ખ્યાલ આવે ને? સ્થૂળ સ્થૂળ જાતના સ્કંદ કેવા, સૂક્ષ્મ સૂક્ષ્મ જાતના સ્કંદ કેવા, આ બધું ડિટેલનું કેલ્ક્યુલેશન એ સંખ્યામાં. હવે જો પૂજગલ આપણા માટે એટલું બધું જાણવું પ્રયોજનભૂત નથી, પણ આમાં વાત તેની કરી શું જાણવું પ્રયોજનભૂત છે કે તત્વાર્થ આદિ અને સમ્યક દર્શન આદિને જાણવાના ઉપાય એમ જોઈએ. ખ્યાલ આવ્યું ને? એટલે તત્વો આદિ અને સમ્યક દર્શન આદિને વિસ્તારથી જાણે. જો પહેલા સંક્ષેપમાં આપણે જાણ્યું એટલામાં આપણું કામ થઈ ગયું સમ્યક દર્શનનું, તો વિસ્તારથી જાણવું પ્રયોજનભૂત નથી. પણ આપણી બુદ્ધિ છે અશુભ ભાવોથી બચવા માટે અહીંયા લગાવવું, ખ્યાલ આવે છે ને? અને જો વિસ્તારથી આપણું સંક્ષેપથી આપણું કામ ન થયું તો વિસ્તારથી જાણો અને વસ્તુ સ્વરૂપને સમજવાની કોશિશ કરો, ખ્યાલ આવે છે કે? જો આગળ જોઈએ, સમ્યક દર્શન તો આપણે અપ્લાય કરી રહ્યા છે. સત અને સંખ્યા જોયું, ક્ષેત્ર. સમ્યક દ્રષ્ટિ કે વર્તમાનકાલીન નિવાસ તો ક્ષેત્ર કહેતે હૈ, કે સમ્યક દ્રષ્ટિ જીવો ક્યાં ક્યાં છે વર્તમાનમાં એને ક્ષેત્ર છે. અને સ્પર્શન કે ભાઈ સમ્યક દ્રષ્ટિ જીવ કઈ ગતિથી કઈ ગતિમાં જઈ શકે છે, ક્યાં સમ્યકત્વ સાથે લઈને જાય છે, સમજો અહીંયા સમ્યક દર્શન થયું. અને અહીંથી નેક્સ્ટ ભાવ ભોગ ભૂમિનો છે, તો સમ્યક દર્શન લઈને જશે કે નહીં લઈને જાય? ભોગ ભૂમિમાં લઈને જશે. ચલો અહીંથી દેવ ગતિમાં જાય તો લઈને જશે કે નહીં લઈને જશે? અહીંથી વૈમાનિકમાં જાય તો લઈને જશે કે નહીં? અહીંથી ભવંતરિકમાં જાય તો લઈને જશે કે નહીં? નહીં લઈ જાય. અહીંથી નરકમાં જાય તો લઈ જશે કે નહીં? લઈ જશે. કેટલી નરક સુધી લઈ જશે? ત્રીજી નરક સુધી લઈ જશે. ખ્યાલ આવે ને? આ બધું ડિટેલમાં મેપ આઉટ કરવું એને સ્પર્શન કહેવાય. વર્તમાનમાં જીવ ક્યાં ક્યાં સમ્યક દ્રષ્ટિ છે તો એ ક્ષેત્ર થયું. અને ક્યાંથી ક્યાં જાય છે, ક્યાંથી ક્યાં એનું રહે છે, કેટલો સમય સુધી જાય છે, આવી બધું મેપ આઉટ કરવું એ સ્પર્શન છે. જો આગળ જોઈએ, નેક્સ્ટ લાઈન લીધે જોઈએ, કાળ. સમ્યક દર્શન કે સ્થિર રહેને કી મર્યાદા કો કાળ કહેતે હૈ. આપણે પહેલા જોયું ને કે એનો ઉત્કૃષ્ટ કાળ કેટલો, જગન્ય કાળ કેટલો, મધ્યમ કાળ કેટલો, આદિ બધું. અંતર. સમ્યક દર્શન કે વિરહ કાળ કો અંતર કહેતે હૈ, ક્યારે થાય છે, ક્યારેક પડી જાય છે, એ બધું ને વિરહ અને અંતર કહેવાય. અને જો ભાવ, સમ્યક દર્શન સ્વશુદ્ધાત્મા કે ત્રિકાલી જ્ઞાયક ભાવ કા આશ્રય. સમ્યક દર્શન એ ભાવ શું છે? કે પોતાના આત્માનો આશ્રય લેવો, બરાબર, એ જ એનો ભાવ છે. અને અલ્પ બહુત્વ, તો અન્ય પદાર્થ એટલે કર્મ થી અપેક્ષા છે. સમ્યક દર્શન થી હીના દીક્ષા કે વર્ણન તો અલ્પ બહુત્વ કહેશે. ક્યાં સમ્યક દર્શનમાં દોષ આવે છે, ક્યાં એમાં વિશુદ્ધિ થાય છે, આદિ બધું સમજવું એ અલ્પ બહુત્વ છે. એમાં પછી કેટલા જીવને કઈ ગતિમાં, આદિ બધું વિસ્તારથી સમજવું. આ સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? જો આ તો આપણે સમ્યક દર્શન ની વાત કરી, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ સમ્યક જ્ઞાન ને. આમાં જોયું તું, હવે હમણાં યાદ નથી આવતું, પણ એમ સમજો કે સમ્યક જ્ઞાન ઉપર અપ્લાય કરવું હોય તો સેમ વસ્તુને આપણે સમ્યક જ્ઞાન ઉપર અપ્લાય કરીએ. કે સત એટલે સમ્યક જ્ઞાની કોઈ છે કે નહીં? તો છે. હવે એની સંખ્યા કેટલી? તો પહેલા તો સમ્યક જ્ઞાન કેટલા પ્રકારના છે? તો જો પાંચ પ્રકારની, મતિ શુદ્ધ અવધિ મન પર્યાય કે બધા સમ્યક જ્ઞાન. ત્રણ કુ જ્ઞાન, કુમતિ કુશુદ્ધ કુવધિ, એને સાઈડ પર મૂકે. હવે વિશ્વમાં કેટલા જીવ, કેટલા મતિ જ્ઞાની અને શુદ્ધ જ્ઞાની જીવ સમ્યક જ્ઞાની છે, કેટલા અવધિ જ્ઞાની સમ્યક જ્ઞાની છે, કેટલા મન પર્યાય જ્ઞાની સમ્યક જ્ઞાની છે, એ બધું આમાં લખ્યું હતું. સરસ એકદમ. પછી એનો એ સમજો કે આ તો આપણે સંખ્યા કરી, બરાબર, સત સંખ્યા. પછી એનું ક્ષેત્ર કે હવે સમ્યક જ્ઞાની ક્યાં ક્યાં છે. એનું સ્પર્શન કે ક્યાંથી ક્યાં, એ લગભગ સમ્યક દર્શન જેવું જ આવે છે. પછી એનો કાળ, કયા સમ્યક જ્ઞાની જીવને કેટલો કાળ સુધી રહે છે. સમજો મતિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન હોય તો એનો ઉત્કૃષ્ટ કાળ કેટલો. એમાં લખ્યું હતું કે એક કોટી પૂર્વથી આઠ વર્ષ ઓછું, એટલે જે ના, જે મનુષ્ય પર્યાય નો ઉત્કૃષ્ટ કાળ છે કેટલો, અવધિ જ્ઞાન નો ઉત્કૃષ્ટ કાળ કેટલો, તે પણ આમાં કઈક લખ્યું હતું, મને યાદ નથી આવતું.
સર્વાસ્થિતિના
દેવો ભૌતિક જ્ઞાન ત્યાં પણ હતું, અહિયાં પાછું લઈને આવશે. એટલે એ તો લાંબો છે, એ સાગરો કોમનો છે, હમણાં યાદ નથી ક્યાંક તો આવ્યું નહીં. હા, ત્યાંથી લઈને બી આવી શકે. જે આપણે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય ત્રણ જ્ઞાન લઈને આવે ને, ત્રણ જ્ઞાન એટલે મતિ શુદ્ધ અવધિ, ત્રણે જ્ઞાન લઈને આવે છે સાથે. તો એ બધું સમજવું એક કાળ છે. પછી એમાં અંતર, તો સમ્ય જ્ઞાનમાં કયા જ્ઞાનનો અંતર કેટલો, મન પર્યાય જ્ઞાનમાં અંતર પડે કે નહીં, અવધિ જ્ઞાનમાં અંતર પડે કે નહીં. હવે મન પર્યાયમાં પણ પહેલા રુજુમતી ને વિપુલ મતી, તો વિપુલ મતી મન પર્યાય જ્ઞાનમાં કોઈ અંતર પડતો નથી, કેમ કે જેને એ થાય છે હવે મોક્ષે જ જવાનો. અને જે રુજુમતી વાળા છે તેમને થાય છે. પછી જો આપણે તત્વાદ સૂત્રમાં હજી આગળ આવશે, આપણે જ્ઞાનની ચર્ચા કરશું ને ત્યારે, તો એમાં બધા જ્ઞાનના પણ પ્રકાર છે. જેવી રીતના અવધિ જ્ઞાનના પ્રકાર, તો એમાં દેશાવધિ ને પરમા એ તો છે, પણ બીજા જાતના પ્રકાર છે કે એક વૃદ્ધિમાન છે અને એક કોન્સ્ટન્ટ છે. હવે એના નામ મને યાદ નથી આવતું, આવશે આપણને પાછું. અવધિ જ્ઞાન પણ ભવ પર્યંત વધતું રહે અથવા એ કોન્સ્ટન્ટ રહે, એ જાતના પ્રકારો હોય છે જ્ઞાન. તો આ બધું સમજીને એમાં આ અલ્પ બહુત્વ આદિ સમજવું, એનો ભાવ સમજવો, એ આ આઠ જાતના ભેદથી પદાર્થને સમજવાની ડિટેલમાં વિધિ છે. ખ્યાલ આવ્યો? જો આપણે બે સ્લાઇડ આમાં એક ટેબલ બનાવ્યું છે, જોઈ લઈએ. જે અહીંયા આ જ સ્લાઇડ પર પેલા કાલ પહેલી કી સ્લાઇડ પે અહીંયા લખ્યું છે ને કાલ અને અંતર, એનો એ સ્લાઇડ નંબર જવાબ એ ભૂલથી લખ્યા છે. પણ એ કાલ ને અંતર નો આપણે ખાલી એક ચાર્ટ જોઈ લઈએ કે સમ્યક દર્શન નો કાળ કેટલો, તો જગન્ય ત્રણ આપણે જોયા બધા અંતર મળે. અને ઉત્કૃષ્ટમાં આ જે આપણે પહેલા જોયું હતું એ જ છે, જે સાતમા સૂત્રમાં જોયું હતું એ જ છે. હવે અંતરનું જોઈએ, તો જો અંતરમાં જગન્ય, તો ઔક્ષમિક અને ક્ષાયોક્ષમિક સમ્યક દર્શન ક્યાં, જગન્ય અંતર અંતર ભયા નેક્સ્ટ સ્લાઇડ. ઓર જગન્ય અંતર કેટલું, તો ઔક્ષમિક અને ક્ષાયોક્ષમિકમાં જગન્ય અંતર અંતર મળે. અને ઉત્કૃષ્ટ અંતર કેટલું, તો ઔક્ષમિકમાં અસંખ્યાત વર્ષ, એટલે જે આપણે ઓલું પલ્યાનો અસંખ્યાતનો ભાગ કીધું છે, ક્ષાયોક્ષમિકમાં પણ અસંખ્યાત વર્ષ, કેમ કે ઇટ ઇઝ નોટ નેસેસરી કે હમણાં ઔક્ષમિક થયું તો અંતર મુહૂર્તમાં પાછું ક્ષાયોક્ષમિક થાય જ, કાળાંતરે થાય એ પણ પોસિબલ છે. ખ્યાલ આવે કે હાય અને નો પણ સમજો કે વર્તમાનમાં પહેલી વાર કોઈ ઔક્ષમિક સમ્યક તો કરે અને એના પછી તરત ક્ષાયોક્ષમિકમાં કન્વર્ટ થાય, પડી પણ ન જાય, કે ઔક્ષમિક ટુ ક્ષાયોક્ષમિક ડાયરેક્ટ થઈ જાય, અથવા ઔક્ષમિક થી પાછા મિથ્યાદ્રષ્ટિ થઈ જાય, અને અસંખ્યાત વર્ષો પછી હજી ઓલાની સત્તા છે ત્યાં વળી પાછું એમને સમ્યક તો થાય બીજી વાર, તો ક્ષાયોક્ષમિક થઈ જાય સીધું, એવું પણ પોસિબલ છે. ખ્યાલ આવે? કેમ કે હજી ઓલા બે ની સત્તા છે, એટલે સમ્યક નિત્યાત્મ અને સમ્યક પ્રકૃતિની સત્તા છે, તો સીધું ક્ષાયોક્ષમિક એ ઓલું જે પલ્યો નો અસંખ્યાત્મ ભાગ એટલો કાળ સુધી રહે. પછી ધીરે ધીરે જયારે જીવ નિત્યાદ્રષ્ટિ અવસ્થામાં આવી ગયો છે, તો નવો બંધ નિત્યાત્મ નો થાય છે. અને ખરે છે એ ઓલા બે પણ નિત્યાત્મ રૂપે આવીને ફરી જાય છે, એટલે ધીરે 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 આવીને ખતમ થઈ જાય. હા, પહેલા જે દર્શન એટલે નિત્યાત્વ કર્મ એક જ હતું, એના ત્રણ ટુકડા કર્યા, ત્રણ ટુકડા થયા તે મોમેન્ટે જીવ સમ્યત્વમાં છે, ઔક્ષમિક સમ્યત્વ. હવે ઇમેજિન કરો કે એના પછી નિત્યાત્વમાં આવી ગયો, તરત નિત્યાત્વમાં આવ્યો તો કયા કર્મનો ઉદય છે, ત્રણ માંથી નિત્યાત્વનો ઉદય છે, નવો બંધ કયો થાય છે, નિત્યાત્વનો બંધ થાય. હવે આ પણ સત્તામાં તો છે ને, તો એના નિષેકો તો હશે, તો એનું શું થાય કે એ જયારે ઉદય કાળ છે, ઉદય કાળમાં એ બે કન્વર્ટ થઈને નિત્યાત્મ ઉદય મારી જાય, એટલે એની લાડર ધીરે ધીરે ખતમ થતી જાય છે, ધીરે ધીરે ખતમ થતી જાય. નવો બંધ નિત્યાત્મ નો થાય, અને જૂના તો નિત્યાત્મ ના છે જ પડ્યા, કોડા કોડી સાગરો પગના, તો ધીરે ધીરે ખતમ થતા એને એ પલ્ય નો અસંખ્યાત્મો ભાગ વર્ષ લાગે. ચાલો જો હવે આપણે આ એક વાંચીને અહીંયા વાઇન્ડ ડાઉન કરીએ કે આપણે આ બધું જાણવાનું પ્રયોજન શું છે. ભૈયા સૂત્ર કા પ્રયોજન હૈ 15 નંબર થી સૂત્ર કા પ્રયોજન વિસ્તૃત વર્ણન કા પ્રયોજન તો કિતને હી શિષ્ય અલ્પ કથન સે વિશેષ તાત્પર્ય સમજ લેતે હૈ. ઉપર જાઈએ એક ઓર ઉપર. હા નહીં આપ એક બહુ નીચે આવ્યો 15 નંબર કી સ્લાઇડ લીજો. ઓર ઉપર ઓર ઉપર ઓર ઉપર ઓર ઉપર. હા બસ બસ જો કિતને હી શિષ્ય અલ્પ કથન સે વિશેષ તાત્પર્ય સમજ લેતે હૈ ઓર કિતને હી શિષ્ય એસે હોતે હૈ કે વિસ્તાર પૂર્વક કથન કરને પર સમજ સકતે હૈ. પરમ કલ્યાણમય આચાર્ય કા સભી કો તત્વ કા સ્વરૂપ સમજાવવા કા ઉદ્દેશ હૈ. આપણો મોક્ષ માર્ગ કેવો છે કે મને સમજાય છે ચાલો હું આગળ વધું એમ નહીં, બધા સાથે મળીને આપણે આગળ વધું. એટલે આચાર્ય ભગવાન બધાને દ્રષ્ટિમાં રાખીને એ જાતનું વર્ણન શાસ્ત્રમાં કરે. ખ્યાલ આવે? આપણને સમજાય ગયું તો વેરી ગુડ, તો આપણને સમ્યક દર્શન થઈ ગયું. ખ્યાલ આવે? અને જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી શું કરવું? તેને વધારે ને વધારે સમજવાનો પ્રયત્ન, ડિટેલમાં ને ડિટેલમાં જતા જઈએ. જો એક વસ્તુ ધ્યાનમાં આવજો, આપણે જો સમયકાળ આદિ ગ્રંથો વાંચીએ છીએ, હવે જે ત્યાં શિષ્ય છે એને તો 38 ગાથા સુધી થઈ ગયું સમ્યક તો થઈ ગયું ને, અને આપણે તો અહીંયા 415 ની થઈ ને આજે સવારમાં છે, તો 415 સુધી આપણે ભણી ગયા તો સમ્યક તો થયું કે નહીં? જે ઓલો અલ્પ મેસેજમાં સમજવાળો શિષ્ય હતો એને તો 38 ની ગાથા સુધી થઈ ગયું સમ્યક તો. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે આપણને ન થયું તો આપણે શું કરવું? આપણે એને સમજવાનો પ્રયાસ કરે. ખ્યાલ આવે છે ને? તો એ સમય સારાથી ગ્રંથ તો એ પૂરા કરવાના ગ્રંથ નથી, એ તો એમાં રમવાના ગ્રંથો છે. ખ્યાલ આવે? સમય સારથી ગ્રંથ ત્યારે પૂરો થતો જ નથી, એની અંદર રમવાનું જ મન થાય છે. અને એની સાથે આ જે આગળના ગ્રંથો છે એમાં વધારે ને વધારે ડિટેલમાં વિષય વસ્તુને જાણવી, એવી બુદ્ધિ ના રાખી કે ભાઈ આપણે તો અધ્યાત્મના ગ્રંથો ભણીએ છીએ ને બસ આપણે એમાં ને એમાં રહેશું, એમાં એમાં મજા આવે છે. એટલે એ મજા નથી, એ પ્રમાદ છે. ખ્યાલ આવ્યો ને? આપણું જ્ઞાન વિશેષ ખીલ્યું નથી અને ઓલું દ્રવ્યાનયોગમાં બહુ મેસેજ નથી, એ તો ખાલી બસ પોતાના આત્મામાં લીન થવું, આટલો જ મેસેજ છે. તો બાકીની બુદ્ધિ લગાવશું ક્યાં? તો વિસ્તારથી બીજા ગ્રંથોને ભણીને વસ્તુ સ્વરૂપને જાણવું. ખ્યાલ આવે ને? હા, કેમ કે આપણા માટે જ આ ગ્રંથો લખાયેલા છે વિસ્તારથી. જો એક નેક્સ્ટ લાઈવ આવશે સૂત્ર કે વિષય વસ્તુ ના, ચલો આ નેક્સ્ટ ટાઈમ કરશું. તો આપણે પ્રયોજન શું જાણ્યું કે આ બધું ભણવાનું પ્રયોજન શું છે કે જ્યાં સુધી સમ્યક દર્શનાદી ન થાય ત્યાં સુધી વસ્તુ સ્વરૂપને વિસ્તારથી જાણીને એમાં મનને પરોવવું, જેને કારણે આપણા પરિણામ એના મય થાય, એ જાણવું આનું પ્રયોજન છે. જીવાણી સ્થિતિ હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ જૈન, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દે સંગે. બોલો જીનવાણી માતનો જય હો.